એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે સુરેશ જોશીના એક ખૂબ જ મહત્વના લેખ સાહિત્યિક વિવેચનની કટોકટી પર થોડી ઊંડી વાત કરવાના છીએ, એમ કે આપણી પાસે એમનો આ લેખ છે જ, અને આપણે સમજવાની કોશિશ કરીશું કે જોશી જેને કટોકટી કહે છે એ ખરેખર છે શું, એના મૂળ ક્યાં છે, અને ખાસ તો આજના સમયમાં એ વિચારો કેટલા કામના છે. તો ચાલો શરૂ કરીએ લેખની શરૂઆતમાં જ. જોશી નોંધે છે કે વિવેચનની આ કટોકટી વિશે બે સાવ જુદી જ વાતો ચાલે છે. એક બાજુ એમ કહેવાય છે કે ભાઈ સારું સાહિત્ય જ નથી લખાતું, એટલે વિવેચન શું કરે, એમની પાસે કશું નક્કર છે જ નહીં ચર્ચા કરવા. અને બીજી બાજુ એમ કહેવાય છે કે સાહિત્યમાં એટલા બધા નવા પ્રયોગો થઈ રહ્યા છે, એટલું બધું બદલાઈ રહ્યું છે કે આપણું વિવેચન એને પકડી જ નથી શકતું, સમજી જ નથી શકતું. આ બંને વાતો એકસાથે કઈ રીતે શક્ય બને? આ ખરેખર પહેલી નજરે વિરોધાભાસી લાગે ખરું ને, પણ જોશી સાહેબ અહીં એ બતાવવા માંગે છે કે આ કટોકટીની જે ફિલિંગ છે ને, એ જુદા જુદા લોકો જુદી જુદી રીતે અનુભવે છે. એક વર્ગ છે જે માને છે કે ભાઈ ઉત્તમ કૃતિઓ જ નથી આવતી, એટલે પાયાના જે સિદ્ધાંતો છે વિવેચનના, એના પર કોઈ ફેરવિચારણા થતી જ નથી, બધું જાણે થંભી ગયું છે. પણ બીજો વર્ગ, અને મને લાગે છે જોશી એના પર વધુ ભાર મૂકે છે, એ માને છે કે સાહિત્ય પોતે બહુ ઝડપથી બદલાઈ રહ્યું છે. દાખલા તરીકે પેલા કવિતામાં જે ભાષાની સૂક્ષ્મતા, જે ઘનતાની અપેક્ષા રખાતી, હવે એવી અપેક્ષા ગદ્ય પાસે પણ રખાય છે. તો આ નવા સાહિત્યને સમજવા માટે વિવેચને શું કરવું પડે? એને ફિલોસોફી, ભાષાવિજ્ઞાન, સમાજવિદ્યા આ બધા ક્ષેત્રો સાથે જોડાવવું પડે, પણ એમાં એ થોડું પાછળ પડે છે. એટલે કટોકટી એક તરફ અભાવની છે, તો બીજી તરફ આ નવા બદલાવને ન સમજી શકવાની, એની સાથે તાલ ન મિલાવી શકવાની છે, એમ બે સ્તરે છે.
અચ્છા, એટલે એમ થયું કે વિવેચન કાં તો છીછરું રહી જાય છે, પૂરતું ઊંડું નથી ઉતરતું.
હા, બરાબર. અથવા તો પછી અમુક સમયે બિનજરૂરી પંડિતાઈમાં, જટિલ ભાષામાં અટવાઈ જાય છે.
ચોક્કસ. જોશી એ જ દિશામાં ઇશારો કરે છે. એ કહે છે કે જે સજ્જતા જોઈએ, જે તૈયારી જોઈએ વિવેચક પાસે, એનો ક્યાંક અભાવ દેખાય છે. એટલે શું થાય, કાં તો વિવેચક કૃતિનો ઉપરછલ્લો સાર આપી દે, જાણે કોઈ ગાઈડ લખતા હોય ને એમ, અથવા તો પછી કૃતિના મુખ્ય હાર્દને છોડીને સાવ આડી અવળી ગૌણ બાબતો પર લાંબી લાંબી ચર્ચાઓ કર્યા કરે, જે ખરેખર અપ્રસ્તુત હોય. અને આ ખાલી જગ્યા ભરવા માટે શું કરે, કાં તો ખોટી સમસ્યાઓ ઊભી કરે, શૈલીના નામે ખાલી શબ્દોની રમત રમે, અથવા આપણા સંસ્કૃત કાવ્યશાસ્ત્રના સિદ્ધાંતોનો બસ ઉપરછલ્લો સારાનુવાદ મૂકી દે, કે પછી પશ્ચિમના જે ગહન સિદ્ધાંતો છે એને પૂરી રીતે સમજ્યા વગર જ આપણી કૃતિઓ પર લાગુ પાડી દે. મૂળ વાત એ છે કે વિવેચન પોતાના કામ પ્રત્યે અને પોતાના મુખ્ય હથિયાર એટલે કે ભાષા પ્રત્યે પૂરતું સભાન નથી રહ્યું એવું જોશીને લાગે છે.
તમે નિયમો પર સવાલ ઉઠાવવાની વાત કરી, જોશી આ વાતને સમજાવવા ફ્રેન્ચ કવિ માલારમેનું ઉદાહરણ પણ આપે છે. માલારમેએ કવિતામાં છંદના નિયમો તૂટતા જોયા, એને એક અભૂતપૂર્વ ઘટના કહી. શું અહીં આજના વિવેચનની સ્થિતિ સાથે કોઈ સમાનતા દેખાય છે?
બિલકુલ, બહુ સરસ મુદ્દો પકડ્યો તમે. માલારમેના સમયમાં જેમ કવિતાના જે બંધાયેલા ઘાટ હતા, જે નિયમો હતા, એના પર સવાલ ઉઠ્યા હતા, તેમ જોશી કહે છે કે આજે વિવેચનના પાયાના સિદ્ધાંતો અને પદ્ધતિઓ પર જ પ્રશ્નાર્થ લાગી ગયો છે. વિવેચન એટલે શું, એનું કામ શું છે ખરેખર, એણે શું કરવું જોઈએ, કૃતિનું મૂલ્ય નક્કી કરવું, એનું અર્થઘટન કરવું, કે પછી કૃતિની પાછળ જે સમાજ છે, જે વિચારધારા છે, એને ઉઘાડી પાડવી, આ બધા મૂળભૂત પ્રશ્નો ફરીથી ચર્ચામાં આવ્યા છે. પોલ ધ મેન જેવા બીજા પશ્ચિમી વિવેચકો પણ આ જ સ્થિતિ વિશે લખી રહ્યા હતા. એવું લાગે છે કે વિવેચનનું આખું માળખું જ જાણે બદલાઈ રહ્યું છે, અથવા તો બદલાવ માંગી રહ્યું છે.
પણ આ બદલાવ આટલો ઝડપી કેમ લાગે છે? લેખમાં નવીન, નૂતન જેવા શબ્દોનો જે વધુ પડતો ઉપયોગ થાય છે એની ટીકા પણ છે. શું આ ઝડપ પોતે જ કટોકટીનું એક કારણ છે?
હા, થોડા અંશે તો છે જ. જોશી એવું સૂચવે છે કે સાહિત્યમાં જે વલણો આવે છે, જે ફેશન આવે છે, એ એટલી ઝડપથી બદલાય છે કે જે આજે બહુ ક્રાંતિકારી લાગે ને, એ કાલે તો જૂનું થઈ જાય. દરેક નવો લેખક, દરેક નવું પુસ્તક જાણે એક નવા જ અભિગમનો, એક નવી જ સંવેદનાનો દાવો કરતો હોય એવું લાગે. આ પરિવર્તનો એટલા ઝડપી છે કે એને સમજવાનો, એનું કોઈ નામ પાડવાનો, એની કોઈ વ્યાખ્યા બાંધવાનો પણ સમય નથી મળતો. અને આ સતત નવાની જે દોડ છે એક પ્રકારની મૂંઝવણ ઊભી કરે છે. વિવેચન માટે આ ઝડપ સાથે ચાલવું, દરેક નવા વલણનું બરાબર મૂલ્યાંકન કરવું, એને કોઈ સૈદ્ધાંતિક ચોકઠામાં બેસાડવું એ બહુ મુશ્કેલ બની જાય છે. એટલે પેલી કટોકટીની લાગણી વધારે ઘેરી બને છે.
લેખમાં સાહિત્ય અને ફિલસૂફી વચ્ચેના ઊંડા સંબંધની પણ વાત છે, ખાસ કરીને મેરલોપોન્તીના વિચારો ટાંકીને. આ સંબંધ શું છે અને તે વિવેચનની કટોકટી સમજવામાં કેમ મહત્વનો છે?
મેરલોપોન્તી જેવા ફિલોસોફો એમ માનતા હતા કે સાહિત્ય અને ફિલોસોફી બંનેનું મૂળ કામ એક જ છે. કયું? તો કે જીવનના જે પાયાના અનુભવો છે, જેને એ ઓરિજિનરી એક્સપિરિયન્સ કહે છે, જેમ કે સમયનો અનુભવ, આ દુનિયા સાથે આપણો સંબંધ કેવો છે એનો અનુભવ, હું કોણ છું એ અનુભવ, આ બધાને સમજવાનો અને ભાષા દ્વારા વ્યક્ત કરવાનો પ્રયાસ કરવો. પણ જગત અને અનુભવ એટલા જટિલ છે કે એને સીધે સીધા શબ્દોમાં કહી શકાતા નથી. એને વાર્તાઓ દ્વારા, રૂપકો દ્વારા, કલ્પનાઓ દ્વારા જ પકડી શકાય. એના તરફ ખાલી ઇશારો કરી શકાય, પોઈન્ટેડ એટ જેને કહીએ. એટલે જુઓ ને, સાર્ત્રા અને કેમ્યુ જેવા અસ્તિત્વવાદી ફિલોસોફોએ પણ પોતાના વિચારો રજૂ કરવા નવલકથા કે નાટક જેવા સાહિત્ય સ્વરૂપોનો સહારો લીધો. હવે આ સંબંધ વિવેચનની કટોકટીના સંદર્ભમાં કેમ મહત્વનો? કારણ કે જોશી આપણને યાદ કરાવે છે કે સાહિત્ય ખાલી મનોરંજન કે સુંદરતાની વસ્તુ નથી, એ જ્ઞાનનું, અસ્તિત્વને સમજવાનું એક ગંભીર માધ્યમ પણ છે. અને એટલે વિવેચને પણ એની સાથે એટલી જ ગંભીરતાથી કામ લેવું જોઈએ.
પણ લેખમાં એમ પણ કહેવાયું છે કે હવે જાણે ફિલસૂફીની જગ્યા સમાજ વિદ્યાઓ, નૃવંશવિદ્યા જેમ કે લેવી સ્ટ્રાઉસનું કામ છે, ભાષા વિજ્ઞાન અને મનોવિશ્લેષણ જેમ કે લાકાનનું કામ એ લઈ રહ્યા છે. આની શું અસર પડી વિવેચન પર? શું આનાથી વિવેચકનું કામ વધુ અઘરું બન્યું?
ચોક્કસપણે ખૂબ અઘરું બન્યું. આ નવી વિદ્યાશાખાઓ આવી એટલે સાહિત્યને જોવાની દૃષ્ટિ જ બદલાઈ ગઈ. સાહિત્ય હવે ખાલી એક કલાનો નમૂનો ના રહ્યો, એને સમાજ, સંસ્કૃતિ, ભાષા, મનોવિજ્ઞાન આ બધાના મોટા માળખાના ભાગરૂપે જોવામાં આવવા લાગ્યું. એટલે વિવેચક માટે જરૂરી બની ગયું કે એ આ બધી જ શાખાઓની જે ખાસ પરિભાષા છે, એમના સિદ્ધાંતો છે, એમની પદ્ધતિઓ છે, એ બધું સમજે. દાખલા તરીકે લેવી સ્ટ્રાઉસે સંરચનાવાદ, સ્ટ્રક્ચરલિઝમ દ્વારા બધી જ માનવ વિદ્યાઓ માટે એક કોમન પદ્ધતિ શોધવાનો પ્રયાસ કર્યો જે ભાષાના બંધારણ પર આધારિત હતી. પણ જોશી સૂચવે છે એમ, આ પ્રયાસ કદાચ થોડો ઉપર છલ્લો રહ્યો અને પછી તો બધી જ શાખાઓ વચ્ચે સ્પર્ધા શરૂ થઈ ગઈ કે કોણ મુખ્ય છે, કોણ બીજાને સમજાવી શકે છે. એનાથી પણ પેલી કટોકટીની ભાવના વધી. અને આપણે ત્યાં પણ યુરોપ, ખાસ કરીને ફ્રાન્સના પ્રભાવ નીચે સંરચનાવાદ, સંકેત વિજ્ઞાન, સેમિયોટિક્સ આ બધાની ચર્ચાઓ તો શરૂ થઈ. પણ જોશી સવાલ ઉઠાવે છે, અને એ બહુ મહત્વનો સવાલ છે, કે આ બહારથી લાવેલા સિદ્ધાંતોનો આપણા પોતાના ગુજરાતી સાહિત્ય સાથે કેટલો સંબંધ છે? શું એ આપણી કૃતિઓને સમજવામાં ખરેખર મદદ કરે છે કે પછી ખાલી એક બૌદ્ધિક ફેશન બનીને રહી જાય છે?
તો આ જે કટોકટીની વાત છે એ ખરેખર પાયાની છે કે પછી માત્ર એક ટૂંકા ગાળાની ઉથલપાથલ છે? લેખમાં પેલો ગેલિક ટર્બ્યુલન્સ એટલે કે ફ્રેન્ચ ઉથલપાથલ એવો ઉલ્લેખ પણ છે. અંગ્રેજ વિવેચકો શું એને આવી રીતે હસી કાઢતા હતા?
જોશી આનો કોઈ ચોક્કસ જવાબ નથી આપતા. એ સ્વીકારે છે કે ઘણીવાર એવું બને કે શરૂઆતમાં જે બહુ મોટી ઉથલપાથલ લાગે એ ધીમે ધીમે શાંત પડી જાય અને મુખ્ય પ્રવાહનો ભાગ બની જાય. બની શકે કે આ કટોકટી શબ્દ પોતે જ લાક્ષણિક હોય, મેટાફોરિકલ હોય, કોઈ વાસ્તવિક સ્થિતિ કરતાં એક માનસિક સ્થિતિ કે બેચેની વધારે બતાવતો હોય. અને હા, અંગ્રેજ વિવેચકોએ ફ્રાન્સથી આવતા આ નવા જટિલ વિચારોને ગેલિક ટર્બ્યુલન્સ કહીને થોડા હળવાશથી લેવાનો પ્રયાસ કર્યો જ હતો. પણ છતાં જોશી બહુ જ ભારપૂર્વક એક મહત્વની વાત કહે છે. સાચું, જીવંત વિવેચન હંમેશા કટોકટીની સ્થિતિમાં જ શક્ય બને છે.
કેમ?
આંટી, કટોકટી એટલે શું? પુનર્વિચારનો સમય. જ્યારે વિવેચન પોતાની જાત પર સવાલ પૂછે, પોતાના સાધનો ખાસ કરીને ભાષા પર સવાલ પૂછે, પોતાના હેતુઓ પર સવાલ પૂછે, ત્યારે જ એ ખરા અર્થમાં જીવંત બને છે. જ્યારે આવું આત્મમંથન નથી હોતું ત્યારે વિવેચન કદાચ સ્થિર લાગે, શાંત લાગે, પણ એ યાંત્રિક બની જાય છે. એ ખાલી લેબલ લગાવ્યા કરે, આ ઐતિહાસિક અભિગમ, આ મનોવૈજ્ઞાનિક અભિગમ, પણ કૃતિના મર્મ સુધી, એની જટિલતા સુધી નથી પહોંચતું. એટલે જોશી માટે તો કટોકટી એ નબળાઈ નથી, પણ વિવેચનની જીવંતતા અને એની આત્મજાગૃતિની નિશાની છે.
હવે ભાષા પર આવીએ. યુરોપિયન વિવેચનમાં સાહિત્યકીય ભાષા વિશે એક ચોક્કસ વલણની વાત લેખમાં છે. એ વલણ સાહિત્યની ભાષાને કોઈ ખાસ દરજ્જો, કોઈ વિશેષાધિકાર આપવાની ના કેમ પાડે છે?
હા, આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. ત્યાં ખાસ કરીને સંરચનાવાદ અને એના પછીના વિચાર પ્રવાહોમાં એવું માનવામાં આવે છે કે સાહિત્યની ભાષા કંઈ રોજબરોજની ભાષા કરતાં મૂળભૂત રીતે અલગ કે વધારે શુદ્ધ કે સત્યની નજીક નથી હોતી. જેમ આપણી સામાન્ય બોલચાલની ભાષામાં ગૂંચવણ હોય છે, અસ્પષ્ટતા હોય છે, એક વાતના અનેક અર્થ નીકળી શકે છે, કશુંક છુપાવવાની વૃત્તિ, ડુપ્લિસિટી, દ્વૈત હોય છે, એવું જ સાહિત્યની ભાષામાં પણ હોય છે. જોશી સમજાવે છે કે ભાષા પોતે જ, પછી એ સાહિત્યની હોય કે સામાન્ય, એક જટિલ રચના છે, એક પ્રયુક્તિ છે. એનો એક હેતુ શું છે? તો કે આપણી અંદર જે એવી ઈચ્છાઓ છે, એવા આવેગો છે જેના કદાચ નામ પણ નથી પાડી શકાતા, એની સીધી અભિવ્યક્તિને ટાળવાનો. અને આ ટાળવાનું કારણ ખાલી સામાજિક નીતિ નિયમો નથી, પણ એક ઊંડી તાત્વિક અશક્યતા છે, ફિલોસોફિકલ ઇમ્પોસિબિલિટી છે. ભાષા ક્યારે વાસ્તવિકતાને કે અનુભવને 100% પૂરેપૂરી રીતે પારદર્શકતાથી વ્યક્ત કરી જ શકતી નથી. ભાષા હંમેશા એક પડદો બની રહે છે, એક માધ્યમ બની રહે છે, એ ક્યારે વાસ્તવિકતા પોતે નથી બની શકતી. આ સમજણ સાહિત્યની ભાષાને પણ એટલી જ લાગુ પડે છે.
આ થોડું સમજવું અઘરું છે. લેખમાં સેલ્ફ ડિમિસ્ટિફિકેશન, આત્મવિરહસ્યીકરણ જેવી પ્રક્રિયાની વાત આવે છે, એને થોડા સરળ શબ્દોમાં સમજાવી શકશો? અને વિવેચન સાથે એનો શું સંબંધ?
સેલ્ફ ડિમિસ્ટિફિકેશન એટલે સાદી ભાષામાં કહીએ તો પોતાની જાત પરથી રહસ્યનો પડદો ઉઠાવવો, પોતાની ભ્રમણાઓ, પોતાની મર્યાદાઓને સમજવી. જોશી સમજાવે છે કે જ્યારે આપણે કોઈ બીજાને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, દાખલા તરીકે કોઈ સાહિત્યની કૃતિને કે એના લેખકને, ત્યારે આપણે ખરેખર તો આપણી પોતાની સમજવાની જે પ્રક્રિયા છે એને જ કામે લગાડીએ છીએ. એટલે બીજાનું અર્થઘટન કરવાની ક્રિયા એ અજાણતા જ આપણી પોતાની જાતનું નિરીક્ષણ બની જાય છે. વિવેચક જ્યારે કૃતિનું રહસ્ય ખોલવા જાય છે ત્યારે એ ખરેખર તો પોતાની માન્યતાઓ, પોતાની પદ્ધતિઓ, પોતાની અપેક્ષાઓ, આ બધાને પણ એ પ્રક્રિયામાં સામેલ કરે છે. આ એક અરસપરસની સતત ચાલતી પ્રક્રિયા છે જેમાં કોણ કોનું અર્થઘટન કરી રહ્યું છે, કોણ કોના પર અસર પાડી રહ્યું છે, એ સતત બદલાતું રહે છે, ગૂંચવાતું જાય છે. જોશી કહે છે કે આ ગૂંચવણમાંથી બહાર નીકળવા આપણે શું કરીએ? આપણે કોઈક સ્થિર, નિરપેક્ષ, સાચા દ્રષ્ટિબિંદુની કલ્પના કરી લઈએ છીએ, કોઈ પ્રિવિલેજ્ડ ઓબ્ઝર્વરની. પણ આધુનિક વિચારધારાઓ, ખાસ કરીને સંરચનાવાદ પછીની, આવી કોઈ સ્થિર અંતિમ સત્ય જેવી સ્થિતિને નકારે છે. બધું જ સાપેક્ષ છે.
બધી સમજણ અધૂરી છે, બધી સંરચનાઓ, બધી વ્યવસ્થાઓ ક્ષતિવાળી છે, એક મિથ જેવી છે, કોઈ એક પરમ સત્ય જેવું કંઈ નથી.
ભાષાના સંદર્ભમાં જ એક બીજો મૂળભૂત સિદ્ધાંત, સંકેતક અને સંકેતિત વચ્ચે સંપૂર્ણ એકરૂપતા શક્ય નથી. આનો અર્થ શું છે અને આ વિચાર સાહિત્ય અને વિવેચન માટે આટલો પાયાનો કેમ ગણાય છે?
હા, આ આધુનિક ભાષા વિજ્ઞાનનો પાયો છે. સ્વિસ ભાષા વિજ્ઞાની હતા ફર્દિનાન્દ ધ સોસ્યુર, એમણે આ વિચાર રજૂ કર્યો. સંકેતક એટલે શું? શબ્દનો અવાજ કે લખાણ, જેમ કે આપણે ખુરશી બોલીએ કે લખીએ તે. અને સંકેતિત એટલે શું? એ શબ્દ જે વસ્તુ કે ખ્યાલનો નિર્દેશ કરે છે, એટલે કે આપણા મનમાં જે ખુરશીનો વિચાર આવે છે તે, અથવા તો પેલી વાસ્તવિક ખુરશી. સોસ્યુરનો ક્રાંતિકારી વિચાર એ હતો કે આ સંકેતક અને સંકેતિત વચ્ચેનો સંબંધ કુદરતી નથી, અનિવાર્ય નથી, પણ સમાજે નક્કી કરેલો છે, યાદૃચ્છિક, આર્બિટ્રરી. ખુરશી શબ્દ અને ખુરશીની વસ્તુ વચ્ચે કોઈ લોજિકલ કનેક્શન નથી. આપણે બસ માની લીધું છે. આનો મતલબ શું થયો? કે શબ્દ અને એનો અર્થ ક્યારે 100% એક નથી થતા.
ભાષા હંમેશા વાસ્તવિકતાથી થોડી દૂર રહે છે. એમાં હંમેશા એક ગેપ, એક ખાલીપો રહે છે. આના કારણે જ ભાષામાં અનેક અર્થોની શક્યતા રહે છે. એ આડકતરી રીતે વાત કહી શકે છે, અર્થ છુપાવી શકે છે, રૂપક બની શકે છે. આ સ્થિતિ સામાન્ય ભાષાને પણ લાગુ પડે છે અને સાહિત્યની ભાષાને પણ. હવે આ સિદ્ધાંત વિવેચન માટે કેમ પાયાનો છે? કારણ કે એ આપણને યાદ કરાવે છે કે ભાષા સંપૂર્ણ પારદર્શક માધ્યમ નથી. એટલે કોઈ કૃતિનો એકમાત્ર સાચો અર્થ શોધવાનો પ્રયાસ કદાચ ભ્રામક છે. અર્થઘટન હંમેશા ભાષાની આ મર્યાદાની અંદર જ શક્ય બને છે. સંરચનાવાદીઓ આનો ઉપયોગ કરીને લેખકનો ઈરાદો શું હતો, ઓથોરિયલ ઇન્ટેન્ટ, એનું મહત્ત્વ ઘટાડવાનો પ્રયાસ પણ કરે છે. તેઓ કહે છે કે અર્થ તો મુખ્યત્વે ભાષાની પોતાની સંરચનામાંથી જ બને છે.
જો ભાષા આવી મર્યાદિત છે, અસ્થિર છે, તો પછી સાહિત્યની ભાષાની પ્રમાણભૂતતા કે શુદ્ધતા વિશે જે દાવાઓ થાય છે એનું શું? જોશી એને ભૂતપરસ્તી એટલે કે મૂર્તિપૂજા જેવું શા માટે કહે છે?
કારણ કે જોશી દલીલ કરે છે કે સાહિત્યની ભાષા એકદમ શુદ્ધ છે, પારદર્શક છે, અનુભવને બરાબર વ્યક્ત કરી શકે છે. આવો ખ્યાલ જ એક ભ્રમડા છે, એક મિથ છે. ખાસ કરીને રોમેન્ટિક કવિતા અને એની વિવેચનામાં એવું બહુ માનવામાં આવતું કે કવિ પોતાની પ્રતિભાથી ભાષાની મર્યાદાઓને ઓળંગી શકે છે, શબ્દ અને અર્થને એક કરી શકે છે, અને આ એકરૂપતા જ સાચું સૌંદર્ય છે. પણ જોશી આધુનિક ચિંતનના આધારે કહે છે કે આ તો એક ખોટી છબી પાછળનું આકર્ષણ માત્ર છે. આ એક જાતનું મોહરું છે જે હતાશ કે પરાજિત ચેતના પોતાની અંદર રહેલી નકારાત્મકતા કે ખાલીપાને ઢાંકવા માટે પહેરે છે. એને ભૂતપરસ્તી એટલા માટે કહે છે કે આપણે ભાષાની, ખાસ કરીને સાહિત્યિક ગણાતી ભાષાની એક મૂર્તિ બનાવી દઈએ છીએ અને એની પૂજા કરવા માંડીએ છીએ. એને કોઈ દૈવી શક્તિ માની લઈએ છીએ, જ્યારે એની જે વાસ્તવિક માનવીય મર્યાદિત અને જટિલ પ્રકૃતિ છે એને સમજવાની કોશિશ નથી કરતા.
પણ અહીં એક બહુ રસપ્રદ વાંક આવે છે. જોશી એમ પણ કહે છે કે સાહિત્ય પોતે જ આ બધી ભ્રમણાઓનો પર્દાફાશ કરે છે. તે તો પહેલેથી જ ડીમિસ્ટિફાઈડ છે, એટલે કે વિરહસ્યકૃત છે. આ વાત પહેલી નજરે તો વિરોધાભાસી નથી લાગતી?
ના, એ વિરોધાભાસી નથી. પણ જોશીની દલીલનો કદાચ સૌથી સૂક્ષ્મ અને સૌથી મહત્વનો મુદ્દો છે. તેઓ કહે છે કે સાહિત્ય, ખાસ કરીને આધુનિક સાહિત્ય, ક્યારેય એવો દાવો કરતું જ નથી કે હું વાસ્તવિકતાનું 100% સત્ય રજૂ કરું છું. એ તો પોતાને ફિક્શન એટલે કે કલ્પના, બનાવટ તરીકે જ ઓળખાવે છે. એ પોતાની કૃત્રિમતા દ્વારા, પોતાની ભાષાની રમત દ્વારા જ વાસ્તવિકતાથી પોતાનું અંતર બતાવે છે. એ જાણે છે કે શબ્દ અને અર્થ વચ્ચે ગેપ છે, ભાષા મર્યાદિત છે. સાચું સાહિત્ય ત્યારે જ બને છે જ્યારે એને પોતાની ભાષાની મર્યાદાઓનું અને પોતાના દાવાઓની મિથ પ્રકૃતિનું ભાન હોય. એટલે જ્યારે કોઈ વિવેચક મોટા ઉપાડે સાહિત્યનું ડીમિસ્ટિફિકેશન કરવાનો દાવો કરે, એમ કહે કે જુઓ હું તમને બતાવું આકૃતિ પાછળ શું છુપાયેલું છે, ત્યારે ખરેખર તો એવી વસ્તુનું રહસ્ય ખોલવાનો દાવો કરી રહ્યો છે જે પહેલેથી જ પોતાના બનાવટીપણા વિશે જાણે છે. તેથી જોશી કહે છે કે આવા વિવેચકો પોતે જ સાહિત્ય દ્વારા ડીમિસ્ટિફાઈ થઈ રહ્યા હોય છે, એટલે કે સાહિત્ય એમની પોતાની સરળ સત્ય પામી લેવાની ભ્રમણાઓનો પડદાફાશ કરી રહ્યું હોય છે, પણ એમને એની ખબર નથી હોતી. સાહિત્ય અહીં વિવેચક કરતા વધુ સ્માર્ટ સાબિત થાય છે.
લેખના અંતભાગમાં રૂસોના એક અવતરણનો ઉલ્લેખ છે. રૂસો કહે છે કે સ્વપ્નો સાકાર થાય ને તો પણ અસંતોષ તો રહે જ છે. આ વાતનો સાહિત્ય સાથે શું સંબંધ બાંધવામાં આવ્યો છે?
એક શૂન્ય છે જે કશાથી ભરી શકાતું નથી. દુનિયાની કોઈ પણ સફળતા કે ઈચ્છા પૂર્તિ આ અંતિમ અસંતોષને મિટાવી શકતી નથી. જોશી કહે છે કે કવિતા કે સાહિત્યનું કામ આ શૂન્યનું, આ અભાવનું નામ પાડવાનું છે. એ આ ખાલીપાને સ્વીકારે છે અને એને વાચા આપવાનો પ્રયત્ન કરે છે. એ કોઈ સહેલું સમાધાન નથી આપતું, કોઈ આશ્વાસન નથી આપતું, પણ સતત નવી સમજ કેળવીને નવા શબ્દો દ્વારા, નવા રૂપકો દ્વારા આ મૂળભૂત શૂન્ય સાથે એક સંવાદ રચવાનો પ્રયાસ કરતું રહે છે. આ જે વારંવાર નામ પાડવાની, અભિવ્યક્ત કરવાની પ્રવૃત્તિ છે ને, એ જ સાહિત્ય છે. એ વાસ્તવિકતાની જે ઉણપ છે એને ઢાંકવાનો પ્રયાસ નથી, પણ ચેતનાની આ મૂળભૂત સ્થિતિની આ અનંત ઝંખનાની આ અસંતોષની એક પ્રામાણિક અભિવ્યક્તિ છે. સાહિત્ય આપણને બતાવે છે કે કદાચ સંપૂર્ણ સંતોષ શક્ય નથી, પણ એ સ્થિતિની સભાનતા અને એની અભિવ્યક્તિ ચોક્કસ શક્ય છે અને જરૂરી પણ છે.
સરસ. તો આ આખી વાખી પરથી કેટલાક મુખ્ય મુદ્દાઓ, કેટલાક કીવર્ડ્સ સ્પષ્ટ થાય છે. જેમ કે કટોકટી જે ડરવા જેવી નથી, પણ વિવેચનની જીવંતતા અને આત્મજાગૃતિની નિશાની છે. બીજું વિરહસ્યકરણ, ડીમિસ્ટિફિકેશન, જે ખાલી કૃતિનું નથી થતું પણ ખુદ વિવેચકનું પણ થાય છે. પછી મેથ, જે ભાષા અને સાહિત્યની સંપૂર્ણ પ્રમાણભૂતતાના દાવા પર સવાલ ઉઠાવે છે. અને છેલ્લે સંકેતક સંકેતાર્થ વચ્ચેનું અંતર, જે ભાષાની શક્તિ અને મર્યાદા બંનેને એકસાથે બતાવે છે.
બરાબર. અને આ બધા ખ્યાલો દ્વારા જોશીનો જે અભિગમ છે તે સ્પષ્ટ થાય છે, જે આધુનિક પશ્ચિમી ચિંતન, ખાસ કરીને ફ્રેન્ચ સંરચનાવાદ, ભાષાવિજ્ઞાન અને અસ્તિત્વવાદથી ઊંડો પ્રભાવિત છે. તેઓ સતત ભાષા, ચેતના અને અર્થઘટનની જે પ્રક્રિયા છે એની જટિલતા પર ભાર મૂકે છે અને સાહિત્યને આ ગહન પ્રશ્નોના સંદર્ભમાં જુએ છે. આ વિવેચનને પેલું કૃતિ સારી છે કે ખરાબ એવા સાદા મૂલ્યાંકનથી ઘણું આગળ લઈ જાય છે.
આવા વિચારોએ એ સમયના ગુજરાતી સાહિત્યિક વિવેચનની જે પરંપરાગત ધારણાઓ હતી એને કેવી રીતે પડકારી હશે? એનો મુખ્ય પ્રભાવ શું ગણી શકીએ આપણે?
મને લાગે છે કે મુખ્ય પ્રભાવ એ રહ્યો કે તેણે સાહિત્ય અને એની ભાષાને જે એક પવિત્ર જેવો, એક વિશેષાધિકારવાળો દરજ્જો મળેલો હતો ને, એના પર સવાલ ઊભો કર્યો. પરંપરાગત રીતે આપણે સાહિત્યને સત્યની વધુ નજીક કે વધુ શુદ્ધ ભાષા સ્વરૂપ માનતા હતા. એ ખ્યાલને એણે પડકાર્યો. બીજું, એણે વિવેચનને ખાલી કૃતિના સૌંદર્યની વાહવાહ કરવા કે એના દોષ કાઢવામાંથી બહાર કાઢીને એને ફિલોસોફી અને ભાષાના ગંભીર પ્રશ્નો સાથે જોડ્યું. ત્રીજું, એણે વિવેચકને પણ કહ્યું કે ભાઈ, તમે પણ તમારી જાતને તપાસો. તમારા પૂર્વગ્રહો શું છે, તમારી પદ્ધતિ કેટલી યોગ્ય છે, એના પર સવાલ ઉઠાવો. આનાથી વિવેચન વધુ આત્મસભાન બન્યું, વધુ સૈદ્ધાંતિક રીતે પગભર બન્યું અને વધુ બૌદ્ધિક રીતે ઉત્તેજક બન્યું, ભલે કદાચ સામાન્ય વાચક માટે એ થોડું વધારે જટિલ લાગ્યું હોય.
શું આ જટિલ અને ક્રાંતિકારી વિચારોનો એ સમયે સહેલાઈથી સ્વીકાર થઈ ગયો હતો? પેલી ગેલેક ટર્બ્યુલન્સવાળી વાત તો સૂચવે છે કે વિરોધ પણ સારો એવો થયો હશે.
ના, બિલકુલ નહીં, સહેલાઈથી તો નહીં જ. આ વિચારો હંમેશા વિવાદાસ્પદ રહ્યા છે અને ખાલી ગુજરાતમાં નહીં, પશ્ચિમમાં પણ. ઘણા પરંપરાગત વિવેચકોને આ બધું બિનજરૂરી લાગ્યું. ખાલી જટિલતા ઊભી કરે છે, અઘરા પારિભાષિક શબ્દોનો દેખાડો કરે છે અને પશ્ચિમના સિદ્ધાંતોની આંધળી નકલ કરે છે, એવા આરોપો પણ થયા. કેટલાકને એવું લાગ્યું કે આવા વિશ્લેષણથી સાહિત્યનો જે ભાવનાત્મક આનંદ છે, જે રસનો અનુભવ છે, એ મરી જાય છે. જેમ લેખમાં જ ઉલ્લેખ છે, અંગ્રેજ વિવેચકોએ તેને ફ્રેન્ચ ઉથલપાથલ કહીને થોડું ઓછું ગંભીર ગણાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. અને ખરેખર કટોકટી છે કે નહીં એ મુદ્દો જ ચર્ચાસ્પદ રહ્યો. ઘણાને લાગ્યું કે આ ખાલી બૌદ્ધિકોનો પોતાનો ઊભો કરેલો મુદ્દો છે, વાસ્તવિકતા સાથે એને બહુ લેવા દેવા નથી.
જો આખી ચર્ચામાંથી શ્રોતાઓને બે ત્રણ વાક્યો યાદ રાખવા જેવા લાગે જે આખા લેખનો નિચોડ આપી દે, તો એ કયા હોઈ શકે?
ચોક્કસ. મને લાગે છે આ ત્રણ વાક્યો બહુ મહત્વના છે અને જોશીના મૂળ વિચારને બરાબર પકડે છે. પહેલું, સાચું વિવેચન કટોકટીની આબોહવામાં જ થતું હોય છે. આ વાક્ય કટોકટીને ડરવાની વસ્તુ નહીં, પણ વિવેચનની જીવંતતા અને એની જરૂરિયાત તરીકે બતાવે છે. બીજું, સમાજમાં વપરાતી ભાષા એક ભારે સંકુલ એવી પ્રયુક્તિ છે જેનો હેતુ જે ઈચ્છા વાસનાઓના નામ પાડી શકાતા નથી તેની સીધી અભિવ્યક્તિને ટાળવાનો છે. આ ભાષાની મૂળભૂત મર્યાદા, એની જે દ્વૈત પ્રકૃતિ છે અને એની જટિલતા પર ભાર મૂકે છે. અને ત્રીજું, ફિક્શન તે મિથ નથી, કારણ કે એ પોતાને નામ પાડીને ઓળખાવી શકે છે. એ ડીમિસ્ટિફિકેશન નથી, એ તો પહેલેથી જ ડીમિસ્ટિફાઈડ છે. આ સાહિત્યની પોતાની મર્યાદાઓ પ્રત્યેની જે સભાનતા છે એની વાત કરે છે અને વિવેચકના કામ વિશેના જે પરંપરાગત ખ્યાલો છે એને ઉલટાવી નાખે છે.
હવે વાત કરીએ આધુનિક સુસંગતતાની. આજનો સમય જુઓ, ડિજિટલ યુગ છે, માહિતીનો ધોધ વહે છે, અભિપ્રાયોનો ધોધ વહે છે, ફેક ન્યૂઝ છે, સોશિયલ મીડિયા પર તો દરેક વ્યક્તિ વિવેચક બનીને બેઠી છે.
આવા સમયમાં દાયકાઓ પહેલાં લખાયેલા સુરેશ જોશીના આ વિચારોનું શું મહત્વ? એ આજે કેટલા પ્રસ્તુત છે?
મને તો લાગે છે કે આજના સમયમાં જોશીના આ વિચારો પહેલાં કરતાં પણ વધુ પ્રસ્તુત છે, કદાચ વધુ જરૂરી પણ છે. જે ભાષાની મર્યાદાની વાત જોશી કરે છે, એની અસ્પષ્ટતાની, એની છેતરામણી શક્તિની વાત કરે છે, એ બધું આજે આપણને સોશિયલ મીડિયામાં, સમાચારોમાં, રાજકીય ભાષણોમાં સતત દેખાય છે. ભાષા કેવી રીતે અર્થ બનાવે છે અને સાથે સાથે છુપાવે પણ છે, કેવી રીતે એનો ઉપયોગ ભ્રમ ફેલાવવા માટે થાય છે. કોઈ પણ લખાણ, પછી એ સાહિત્ય હોય, સમાચાર હોય કે વોટ્સએપ ફોરવર્ડ, એની પાછળ કયા પૂર્વગ્રહો છુપાયેલા છે, કઈ વિચારધારા છે, ક્યાં સત્તાના સંબંધો કામ કરી રહ્યા છે, આ બધું સમજવા માટે જોશીનું વિશ્લેષણ એક બહુ મહત્વનું સાધન આપે છે. એ આપણને શીખવે છે કે ભાષાને અને માહિતીને સીધે સીધી સ્વીકારી ન લો, એની પાછળના સ્તરોને ઉકેલવાનો પ્રયાસ કરો. એ આપણને વધુ સજાગ, વધુ વિવેચનાત્મક, વાચક અને નાગરિક બનવામાં મદદ કરે છે. સરળ જવાબો અને સપાટ સત્યોથી સાવધાન રહેવાનું શીખવે છે.
સાહિત્યિક વિવેચનના આખા ઇતિહાસમાં જોવું હોય તો આ વિચારો ક્યાં બંધ બેસે છે? શું આજ દિશામાં વિચારનારા બીજા મહત્વના ચિંતકો કે વિચારધારાઓ છે જેનો ઉલ્લેખ કરવો જોઈએ?
હા, જેમ આપણે આગળ વાત કરી, જોશીના વિચારો મુખ્યત્વે 20મી સદીના બીજા ભાગમાં યુરોપમાં, ખાસ કરીને ફ્રાન્સમાં, જે સંરચનાવાદ વિકસ્યો અને પછી એનાથી પણ આગળ જઈને જે ઉત્તર સંરચનાવાદ આવ્યો એની સાથે ગાઢ રીતે જોડાયેલા છે. આ વિચારધારાઓએ ભાષા, અર્થ, સંસ્કૃતિ અને સત્તાના પ્રશ્નોને કેન્દ્રમાં રાખ્યા. જોશીના લેખમાં જેમના નામ છે એ સિવાય પણ રોલા બાર્થ, મિશેલ ફુકો, જાક દેરીદા જેવા ખૂબ જ પ્રભાવશાળી વિચારકો આ જ પરંપરામાં આવે છે. એમણે લેખકનું મૃત્યુ, જ્ઞાન અને સત્તાનો સંબંધ, વિકેન્દ્રિત અર્થ જેવા વિચારો આપ્યા જેણે સાહિત્ય અને બીજી માનવ વિદ્યાઓના અભ્યાસને મૂળમાંથી બદલી નાખ્યો. જોશી આ વૈશ્વિક બૌદ્ધિક પ્રવાહોને ગુજરાતી સંદર્ભમાં લાવીને એની ચર્ચા કરે છે.
અને અંતે, જો શ્રોતાઓને આ આખી વાતચીતમાંથી ત્રણ મુખ્ય મુદ્દા તારવીને યાદ રાખવા હોય તો તે કયા હોઈ શકે?
હું આ ત્રણ મુદ્દાઓ પર ભાર મૂકીશ. પહેલું, સાહિત્યિક વિવેચનની કટોકટી એ કોઈ બીમારી નથી, પણ વિવેચન જીવંત છે, તંદુરસ્ત છે એની નિશાની છે. એ બતાવે છે કે વિવેચન પોતાની જાત પર, પોતાની પદ્ધતિઓ પર અને ભાષા પર સતત સવાલો પૂછી રહ્યું છે અને પુનર્વિચાર કરી રહ્યું છે. બીજું, ભાષા ક્યારેય સંપૂર્ણ પારદર્શક, નિર્દોષ કે સ્થિર નથી હોતી. શબ્દ અને અર્થ વચ્ચે હંમેશા એક અંતર, એક ગેપ રહે છે. ભાષા અર્થને પ્રગટ કરવાની સાથે સાથે તેને છુપાવે છે, વિકૃત કરે છે અને અનેક અર્થોની શક્યતા ઊભી કરે છે. સાહિત્ય, ખાસ કરીને સારું સાહિત્ય, ભાષાની આ જટિલ પ્રકૃતિથી વાકેફ હોય છે અને એની સાથે જ કામ કરે છે. અને ત્રીજું, સાહિત્યનું કામ ખાલી વાર્તા કહેવાનું, મનોરંજન આપવાનું કે સમાજનું દર્પણ બનવાનું જ નથી. એનું એક વધુ ઊંડું કામ છે, માનવ ચેતનાના જે અનુભવો છે એની મર્યાદાઓ, એની ઝંખનાઓ અને એની અંદર રહેલો પેલો અનિવાર્ય શૂન્ય કે અભાવ, એને સમજવાનો અને એને ભાષા દ્વારા અભિવ્યક્ત કરવાનો એક સતત ચાલતો પ્રયાસ છે. એ વાસ્તવિકતાની કોપી નથી, પણ વાસ્તવિકતાને સમજવાનો અને એની સાથે સંવાદ કરવાનો એક અનોખો રસ્તો છે.
ખરેખર ભાષા અને અર્થઘટનની આ સફર બહુ રોચક રહી અને વિચારતા કરી મૂકે એવી છે. અને તમે જે છેલ્લો મુદ્દો કહ્યો કે સાહિત્ય પોતાની કાલ્પનિકતા અને ભાષાની મર્યાદાઓથી વાકેફ હોવાથી પહેલેથી જ ડીમિસ્ટિફાઈડ છે, આ વાત એક મોટો સવાલ ઊભો કરે છે નહીં? જો સાહિત્ય જે કલ્પના પર રચાયેલું છે તે પોતાની મર્યાદાઓ સ્વીકારી શકે છે, તો પછી ભાષા દ્વારા સત્ય પામવાના આપણા બીજા બધા પ્રયાસોનું શું? વિજ્ઞાનમાં, ફિલસૂફીમાં, ઇતિહાસમાં, રોજિંદા જીવનમાં શું ત્યાં આપણે ભાષાની મર્યાદાઓને પૂરતી ગંભીરતાથી લઈએ છે, કે પછી આપણે સત્ય પામી લીધું છે એવી ભ્રમણામાં જ રહીએ છે? આ પ્રશ્ન શ્રોતાઓને વિચારવા માટે છોડીને આપણે આજની ચર્ચા અહીં પૂરી કરીએ. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.